કોરોના વાયરસના સમયમાં વિવિધ ક્ષેત્રો સાથે સંકળાયેલા લોકો જેમ કે ડૉક્ટર્સ, નર્સ, પોલીસ, સફાઈ કર્મચારીઓએ ખડે પગે પોતાની સેવા આપી અને આ મહામારીમાંથી દેશના નાગરિકોને ઉગારવાના પ્રયત્નો કર્યા. પણ આ બધાથી અલગ એક એવો વ્યવસાય કે જેમાં કાર્ય કરતા કર્મચારીઓએ પણ મુશ્કેલ સમયમાં સમાજને ઉપયોગી બનવામાં કોઈ કમી બાકી ન રાખી અને તેમને કોરોના વાયરસનો ચેપ લાગવાની બીક બાજુએ મૂકી જીવના જોખમે પોતાની ડ્યુટી કરી. આ વ્યવસાય એટલે કે પત્રકારત્વ. કોરોના વાયરસના સમયમાં જ્યારે ભારતમાં લોકડાઉન હતું ત્યારે સરકાર વાયરસ સામે શું પગલાં લઈ રહી છે અને તેની ભયાનકતા દર્શાવવા માટે પત્રકાર રિપોર્ટર્સ પણ દિવસ રાત એક કરીને પોતાની ડ્યુટી કરી રહ્યા હતા અને પળેપળની માહિતી આપતા રહ્યા. આવા જ એક પત્રકાર છે ગુજરાતના દિવ્ય ભાસ્કર અખબારના અમદાવાદ એડિશનના ન્યૂઝ એડિટર મૃગાંક પટેલ. મૃગાંકે કોરોના વાયરસ શરૂ થયો ત્યારથી જ ગ્રાઉન્ડ લેવલ પર રિપોર્ટિંગ કર્યું. કોરોના વાયરસના સૌથી વધુ કેસ હોય તેવા વિસ્તારોની મુલાકાત લીધી. વિવિધ અધિકારીઓને તેઓ મળતા રહ્યા અને એક દિવસ તેઓ પોતે પણ કોરોના વાયરસનો ભોગ બન્યા. મૃગાંક લગભગ 40 દિવસ સુધી વાયરસ સામે લડ્યા અને સંપૂર્ણપણે સ્વસ્થ થઈને તેમની ડ્યુટી પર ફરીથી જોઈન થયા છે. હાલમાં જ મૃગાંકે કોરોના વાયરસ સામે લડતા અન્ય દર્દીઓને મદદરૂપ થવા માટે પોતાના પ્લાઝમા પણ ડોનેટ કર્યા છે. આ સમગ્ર બાબતો વિશે વાત કરવા માટે મૃગાંક આજે આપણી સાથે જોડાયા છે, તો આવો તેમની સાથે એક મુલાકાત કરીએ.
આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે.
મૃગાંક, વેલકમ ટુ SBS ગુજરાતી.
થેન્ક યુ વસલ.
મૃગાંક, માર્ચ મહિનાથી ભારતમાં કોરોના વાયરસ ફેલાવાનો શરૂ થયો. ગુજરાતમાં અમદાવાદ શહેરમાં પણ લગભગ આ સમય દરમિયાન જ પ્રથમ કેસ નોંધાયો હતો અને ત્યારબાદ જોતજોતામાં અમદાવાદ કોરોના વાયરસનું હબ બની ગયું. તો તે વખતની પરિસ્થિતિની થોડી માહિતી આપશો?
ભારતમાં સૌથી પહેલો કેસ ફેબ્રુઆરીમાં કેરળમાં નોંધાયો હતો, ત્યારે 3 કેસ નોંધાયા હતા. અને એ પછી ભારતમાં ફેબ્રુઆરી પછી એટલે માર્ચના શરૂઆતના વીકથી મુંબઈ અને દિલ્હીમાં કેસ જોવા લાગ્યા. પછી 17 માર્ચે અમદાવાદમાં પહેલો કેસ નોંધાયો. આ માર્ચના 15 તારીખ પછીનો જે સમય હતો, જે અમદાવાદ સહિત ગુજરાત સહિત સમગ્ર ભારતમાં એક સરખો હતો અને એક સરખી રીતે એક એટલે મહાનગરોમાં જે અમદાવાદ, મુંબઈ, દિલ્હી એ બધા જ મહાનગરોમાં કેસીસ વધતા જતા હતા. અમદાવાદમાં પણ આ સીન હતો કે 17 માર્ચે પહેલો કેસ નોંધાયા પછી અરાઉન્ડ 25 માર્ચે પહેલું મૃત્યુ થયું હતું કોરોનાને કારણે. શરૂઆતમાં જ્યારે આ શરૂ થયું ત્યારે એકમાત્ર અહીંયા માત્ર એક હોસ્પિટલ હતી, SVP હોસ્પિટલ. સિવિલ હોસ્પિટલ પણ અહીંયા હતી પણ એ કોવિડ માટે ઇન્ડિપેન્ડન્ટ હોસ્પિટલ નહોતી. પછી સરકારે જેમ જેમ કેસ વધતા ગયા એમ સરકારે સિવિલ હોસ્પિટલને પણ ઇન્ડિપેન્ડન્ટ કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર કરી હતી. એટલે અમદાવાદમાં 2 મોટી હોસ્પિટલ હતી કે જેમાં કોરોનાની સારવાર આપવામાં આવી રહી હતી. એટલે માર્ચ 17 થી માર્ચ 30 તારીખ સુધીનો સમય હજુ પણ ઘણો સારો હતો, પરંતુ પહેલેથી જ અગમચેતીના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર તરીકે મિસ્ટર વિજય નહેરા હતા, જેમણે પહેલેથી જ પહેલા શરૂઆતના ફેસીસમાં એવું હતું કે વિદેશથી જે આવતા હતા લોકો, કેમ કે વિદેશમાં બહુ જ બધો એટલે અમેરિકાથી માંડીને તમામ કન્ટ્રીઝમાં કોરોના વધી રહ્યો હતો, જેને કારણે અહીંના જે સ્ટુડન્ટ હતા અથવા અહીંના જે રહેવાસી હતા જે ત્યાંથી અહીંયા પરત ફરી રહ્યા હતા. એટલે પ્રાઇમા ફેસીમાં કોર્પોરેશન દ્વારા એ પગલાં લેવામાં આવ્યા હતા કે ઇન્ટરનેશનલ ફ્લાઇટ જેટલી આવે છે એના તમામ લોકોનું સ્ક્રીનિંગ થાય, એ જ્યાં રહે છે એમના ઘરે પણ એટલું જ સ્ક્રીનિંગ થાય. એટલે શરૂઆતના તબક્કામાં એવું હતું કે આ સંક્રમણ કદાચ વિદેશથી અહીંયા આવ્યું હોઈ શકે છે, એ દિશામાં કોર્પોરેશન દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યા હતા. અરાઉન્ડ 5,000 જેટલા વિદેશથી આવેલા અને મૂળ અહીંના અને વિદેશથી આવેલા લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું, જેમાંથી ઘણા બધા પોઝિટિવ દર્દીઓ મળતા એમને SVP કે સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા.
મૃગાંક, આ સમય દરમિયાન પણ તમે એક પત્રકાર તરીકે પોતાની ડ્યુટી ચાલુ જ રાખી અને શહેરમાં કોરોના વાયરસને કંટ્રોલ કરવા માટે જે સેક્ટર સૌથી વધારે મહત્વપૂર્ણ હોય એવા મ્યુનિસિપલ કોર્પોરેશનનું તમે રિપોર્ટિંગ કર્યું. ઓથોરિટી કેવા પગલાં લઈ રહી છે તેની લોકોને માહિતી આપી અને આ દરમિયાન તમે કેટલાય લોકોને મળતા હશો, ત્યાંથી જ તમને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હતો.
આ સમય દરમિયાન એવું હતું કે કદાચ આ પહેલું રિપોર્ટિંગ એવું હતું મારી કરિયરમાં કે જે બહુ જ એક્સ્ટ્રીમ લેવલનું જેને રિપોર્ટિંગ કહી શકાય ને એટલું જ હાર્ડ લેવલનું હતું, કેમ કે આ પહેલી મહામારી એવી હતી કે જેમાં કોઈ પણ વિગતો તંત્ર દ્વારા સામેથી ડિસ્ક્લોઝ કરવામાં નહોતી આવતી. આવા તબક્કામાં અને એ પણ 22 માર્ચ પછી 25 માર્ચ પછી લોકડાઉન થઈ ગયું, એ પછી વિગતો કઢાવવી બહુ જ અઘરી હતી, જેને કારણે રૂબરૂ ગયા વગર કે કોઈ પણ પ્રકારના એક્સ્ટ્રીમ લેવલના એફોર્ટ કર્યા વગર વિગતો મળી શકે એમ નહોતી. આવા સમયે અમારી આખી ટીમ દ્વારા, હું અને મારી આખી ટીમ દ્વારા સતત રિપોર્ટિંગ ચાલુ રહ્યું હતું. એ સમયગાળા દરમિયાન કોર્પોરેશન દ્વારા ત્યાં એક એક સોસાયટીનું સ્ક્રીનિંગ કરવામાં આવતું હતું અને બધાના ટેસ્ટ કરવામાં આવતા હતા અને બધાના આઈડેન્ટિફાય કરવામાં આવતા હતા, પરંતુ કોર્પોરેશન દ્વારા વિગતો આપવામાં નહોતી આવતી. આવા તબક્કે કોર્પોરેશનની ટીમો જ્યાં જાય, મેડિકલ ટીમો જ્યાં જતી હતી, ત્યાં અમારે રિપોર્ટિંગ માટે જવું પડતું હતું. એટલા માટે કે ત્યાંનો ગ્રાઉન્ડ રિયાલિટી શું છે એ ખ્યાલ આવે અને લોકોને પણ અવેર કરી શકાય. તંત્રને આ વસ્તુથી એટલા માટે દૂર રાખવું, તંત્ર એટલા માટે આ માહિતી નહોતી આપતું, એનું કારણ એ હતું કે લોકોમાં પેનિક બહુ જ હતું. એટલે તંત્ર એવું માનતું હતું કે આની માહિતી જેટલી વધારે ડિસ્ક્લોઝ થાય એટલી વધારે લોકો પેનિકમાં આવી જાય, એને કારણે તંત્ર માહિતી હાઈડ કરતું હતું. આવા તબક્કે ગ્રાઉન્ડ રિપોર્ટ કરવો અમારી માટે બહુ આવશ્યક હતો. અને મીન વાઇલ લોકડાઉન દરમિયાન પણ એવું થયું હતું કે જેની રોજી રોટી છીનવાઈ ગઈ અથવા એકદમ ગરીબ વર્ગ છે એ લોકો પણ ઘરે રહી નહોતા શકતા, આવી સ્થિતિમાં એમનું રિપોર્ટિંગ કરવું પણ આવશ્યક હતું કેમ કે એમના સુધી મદદ પહોંચી રહે. ત્યારે ફિલ્ડમાં જવું બહુ આવશ્યક હતું અને ત્યારે લોકોના કોન્ટેક્ટ કરવા પણ બહુ આવશ્યક હતા. ફિલ્ડ રિપોર્ટિંગ આ વખતે કોવિડમાં બહુ જ અગત્યનું રહ્યું હતું અને એને કારણે ઘણા બધા લોકો, સંક્રમિત લોકો મળી ચૂક્યા હતા. એ એક્ઝેક્ટલી એ ફિલ્ડ ડ્યુટી વખતે જ કોરોના વાયરસનો ચેપ લાગ્યો એ વાત સાચી છે, પણ ક્યાંથી ચેપ લાગ્યો, કેવી રીતે લાગ્યો એ કહેવું એટલા માટે અઘરું છે કે હું હોસ્પિટલ્સમાં પણ એટલો જ જતો હતો, ડૉક્ટરના સંપર્કમાં પણ એટલો હતો, મેડિકલ ઓફિસરો જે ફિલ્ડમાં કામ કરતી હતી, જે ટેસ્ટિંગની ટીમો હતી એમની સાથે પણ એટલા લાઈવ કોન્ટેક્ટમાં હતો. એને કારણે ચોક્કસપણે મને કોરોના વાયરસનો ચેપ લાગ્યો એ ફિલ્ડ ડ્યુટીમાંથી જ લાગ્યો. કોના થકી લાગ્યો એ કહેવું બહુ અઘરું છે.
તો મૃગંક, શરૂઆતમાં તમને જયારે લક્ષણો દેખાયા એ વખતે તમે શું કર્યું?
શરૂઆતમાં મને બરાબર યાદ છે કે શનિવારનો દિવસ હતો અને રાત્રે હું ઓફિસથી આવ્યો એક વાગે અને મીનવાઇલ મને હેડેક શરૂ થયું હતું. રાત્રે મેં દવા લીધી છતાં પણ મોર્નિંગ સુધીમાં મને રાહત નથી. મોર્નિંગમાં મને રાહત ન થતા મેં પહેલો સ્ટેપ મારું એ હતું કે હું એક રૂમમાં જતો રહ્યો, સેલ્ફ આઇસોલેશન મેં મારી જાતને કરી લીધો. મેં ડૉક્ટરને કન્સર્ન કર્યા, ડૉક્ટરે મને દવાઓ આપી. 3 દિવસ સુધી મેં સતત દવાઓ લીધી અને હું થોડોક ઓલરાઇટ થઈ ગયો હતો. એટલે માથાના દુખાવાથી આગળ મને કોઈ સિમ્પટોમેટિક દેખાયા નહોતા, પણ વેરી નેક્સ્ટ ડે એટલે મંડે પછી નેક્સ્ટ ડે વેરી ટ્યુઝડેના દિવસે મને સખત વીકનેસ આવી ગઈ હતી. વીકનેસ એટલી હદે હતી કે હું બેડ પરથી ઊભો પણ ના થઈ શકું કોઈ પણ કામ કરવા માટે. ડૉક્ટરોનું શરૂઆતમાં મને એવું કહેવું હતું કે આ વીકનેસ કદાચ એન્ટીબાયોટિકના ડોઝને કારણે હોઈ શકે છે, પરંતુ એ વીકનેસ સતત વધતી જતી હતી. આ વીકનેસમાં હું હોસ્પિટલમાં ટેસ્ટ કરાવવાને બદલે હું મારે ત્યાં જ રહ્યો, હું સેલ્ફ આઇસોલેશન રહ્યો. હું કદાચ જો મને મંગળવારે જ્યારે વીકનેસ આવી ત્યારે હોસ્પિટલ પહોંચ્યો હોત તો કદાચ હું જે ક્રિટિકલ કન્ડિશન પર પહોંચ્યો હતો એ ના પહોંચી શક્યો હોત. મારી તમામને પહેલી એક વસ્તુ તો એ કહેવી છે, મારી હિસ્ટ્રી કહેતા પહેલા, કે મેં જે ભૂલ કરી હતી લેટ એડમિશનની, હું 10 દિવસે હોસ્પિટલમાં દાખલ થયો. જ્યારથી મને માથાના દુખાવાનો સિમ્પટમ્સ હતા એના 10મા દિવસે હું હોસ્પિટલ દાખલ થયો, એ મારી સૌથી મોટી ભૂલ હતી કે જેને કારણે હું આટલી ક્રિટિકલ કન્ડિશન પર પહોંચ્યો. કદાચ જો હું ડે 1, ડે 2 અથવા ડે 3 અથવા ડે 4ના દિવસે પણ ગયો હોત તો હું જે ક્રિટિકલ કન્ડિશન પર, સિરિયસ લેવલ પર પહોંચ્યો હતો એ ના પહોંચ્યો હોત. એટલે મારે તમામ લોકોને એવું જ એક જ અપીલ કરવી છે કે જ્યારે તમને સિમ્પટમ્સ દેખાય ત્યારે ડે 1થી એને નિગ્લેક્ટ કરવાને બદલે તમે તાત્કાલિક કોઈ પણ મેડિકલ ઓફિસર, કોઈ પણ હોસ્પિટલ કે તમારો કોઈ પણ ડૉક્ટરનો કન્સર્ન કરી અને તાત્કાલિક ટેસ્ટ કરાવવા સુધી પહોંચી જાઓ, કે જેને કારણે વાયરસનો લોડ શરીરમાં વધવો જોઈએ વધી ના શકે.
ધેટ્સ રાઇટ. શ્રોતા મિત્રોને જણાવી દઈએ કે જો તમને કોરોના વાયરસના લક્ષણો દેખાય તો જરા પણ મોડું ના કરવું જોઈએ અને તાત્કાલિકપણે તમારે કોરોના વાયરસનો ટેસ્ટ કરાવવો જરૂરી છે. ઓસ્ટ્રેલિયામાં કોરોના વાયરસનો ટેસ્ટ કરવા માટે સરકારે વિવિધ સેન્ટર શરૂ કર્યા છે. તમારા ડૉક્ટર કે કોરોના વાયરસ હેલ્થ ઇન્ફોર્મેશન હોટલાઇનનો 1800-020-080 પર સંપર્ક કરી વધુ જાણકારી મેળવી શકાય છે. મૃગંક, અંતે જ્યારે તમે હોસ્પિટલમાં દાખલ થવાનો નિર્ણય કર્યો, તમે દાખલ પણ થયા, ત્યારબાદની પરિસ્થિતિની માહિતી આપશો?
હોસ્પિટલ જ્યારે દાખલ થવાનો નિર્ણય કર્યો અને જ્યારે હું હોસ્પિટલ પહોંચવા સુધી પહોંચ્યો ત્યારે કોવિડમાં સૌથી મોટી જે તકલીફ ઊભી થાય છે એ એકવાર તમારા લંગ્સમાં કોવિડનું ઇન્ફેક્શન જાય છે પછી શ્વાસ લેવામાં થાય છે. એક્ઝેક્ટલી મને આ જ સિચ્યુએશન થઈ હતી. હું હોસ્પિટલ પહોંચ્યો ત્યાં સુધીમાં મારું ઓક્સિજન લેવલ, કે જે સામાન્ય માણસને ઓક્સિજન લેવલ શરીરમાં 95થી અબાવ હોવું જોઈએ અથવા 95 હોવું જોઈએ, મારું ઓક્સિજન લેવલ એ સમયે 80થી નીચે થઈ ગયું. જ્યારે હું ફીવર ઓપીડી પર પહોંચ્યો SVP હોસ્પિટલની, ત્યારે ડોક્ટરોએ મારું ત્યાં ચેકઅપ કર્યું, ત્યારે પહેલું જ મારું ઓક્સિજનનું સેચ્યુરેશન ચેક કર્યું, જે 80 થી નીચે આવ્યું. તાત્કાલિક મને કોઈ પણ પ્રકારનો ટેસ્ટ કર્યા વિના મને જરૂર હતી આઈસીયુની, તો મને તાત્કાલિક આઈસીયુમાં જ શિફ્ટ કર્યો અને ઓક્સિજન શરૂ કર્યો. ઇન્ફેક્શન એટલી હદે મારા શરીરમાં પ્રસરી ગયું હતું કે જેને કારણે કૃત્રિમ ઓક્સિજન પણ મને 2 લિટર કે 4 લિટર મને આપવામાં આવતો હતો, છતાં પણ હું શ્વાસ લઈ નહોતો શક્યો. અને એકચ્યુઅલમાં એ પછી આ કન્ડિશન પછી મને વેન્ટિલેટર બાયપેક પર લેવામાં આવ્યું. બાયપેક પર લીધા પછી હજી પણ મારું બોડી રિસ્પોન્ડ નહોતું કરતું. એનું એકમાત્ર રીઝન હતું કે ફેફસાની અંદર, લંગ્સની અંદર કોવિડનું જે રીતે આવરણ બનાવે છે, આવરણ એક્ઝેક્ટલી વાયરસે બનાવી લીધું હતું. જેમાં મારા એક્સરેમાં પણ મેં મારી જાતે, હું જ્યારે એકદમ ઓકે થઈ ગયો ત્યારે મેં ચેક કર્યું હતું, એ આવરણ બનવાને કારણે મારા શરીરમાં કૃત્રિમ શ્વાસ પણ જઈ નહોતો શકતો. હવે જ્યારે બોડી જ રિસ્પોન્ડ નહોતું કરતું ત્યારે એ લોકોએ મને વેન્ટિલેટર પર રાખ્યો હતો ઓબ્ઝર્વેશન માટે. આ પછી જરૂરિયાત ઊભી થઈ કે મારા શરીરમાં ઇન્ફેક્શન ઘટાડવા માટે એક જ ચાન્સ હતો કે ટેસિલિઝુમેબ એક ઇન્જેક્શન આવે છે જે સ્વિટ્ઝરલેન્ડથી આયાત કરવામાં આવે છે. એ ઇમ્પોર્ટ કરેલું ઇન્જેક્શન આપવું મારી બોડીના રિસ્પોન્ડિંગ માટે બહુ જ આવશ્યક હતું. એ ઇન્જેક્શન આપ્યા પછી વેરી નેક્સ્ટ ડે મારું બોડી થોડું ઘણું ઇન્ક્યુબેટ થયું અને જેને કારણે હું રિસ્પોન્ડ કરવા લાગ્યો. પરંતુ અચાનક એ દિવસે વેરી નેક્સ્ટ ડે પણ ફરી પાછી મારી રાતની સિચ્યુએશન એવી થઈ ગઈ કે મારું ઓક્સિજન લેવલ સીધું 80 થી નીચે આવ્યું અને ફરી મને વેન્ટિલેટર પર મૂકવો પડ્યો. બાય ગ્રેસ ઓફ ધ ગોડ વેરી થર્ડ ડે વેરી ફોર્થ ડે, તે થર્ડ ડે સુધી હું કન્ટિન્યુઅસ ઓક્સિજન પર 24 ઓવર્સ રહેતો હતો વેન્ટિલેટર પર. પછી મને સામાન્ય ઓક્સિજનની, ફોર્થ ડે પર મને સામાન્ય ઓક્સિજનની જરૂર પડવા લાગી અને મેં 2 કે 4 લિટર આપવા માંડ્યું. પછી મારું બોડી એકદમ ઇન્ક્યુબેટ થવા માંડ્યું જેને કારણે હું રૂમ એર પર આવી ગયો. પણ મારે અહીંયા એક વસ્તુ ચોક્કસપણે કહેવી છે કે હોસ્પિટલમાં આ એક જ બીમારી એવી છે કે જેમાં બીમારી સમયે તમારું કોઈ પણ સ્વજન તમારી સાથે હોસ્પિટલમાં હોતું નથી. એટલા માટે તમને કોઈ દિલાસો આપવા માટે કે તમને હિંમત આપવા માટે ત્યાં કોઈ હોતું નથી. ચોક્કસપણે ડોક્ટરો એટલા ડેડિકેશનથી તમારી સાથે કામ કરે છે અને એ લોકો કાઉન્સિલિંગ તરીકે તમને એક સ્વજન તરીકે પણ એટલી જ હિંમત આપે છે. પણ ડોક્ટરે પોતાના પ્રોફેશનને કારણે એ હિંમતને દર્દીઓ લઈ નથી શકતા, કેમ કે દર્દીઓ એવું વિચારે છે કે આ ડોક્ટર છે એટલા માટે આપણને આવું કહે છે. એ જ જગ્યાએ જો કદાચ સ્વજન હિંમત આપે તો આપણે હિંમત એમની લઈએ અને માની પણ શકીએ. આ કન્ડિશનમાં મારે એક જ વાત કહેવી છે કે કોરોનાને કારણે, કોવિડના કારણે ડરવાની જરૂર નથી. જો મનમાં ડર હશે તો ચોક્કસપણે તમારી, તમને જે લાઇન ઓફ ટ્રીટમેન્ટ અથવા જે મેડિકલ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે એ ઇમ્યુનિટી લો થવાને કારણે એ અસર નહીં કરે. જેટલો ડર વધારશે, સ્ટ્રેસ વધશે, સ્ટ્રેસ વધવાને કારણે ઇમ્યુનિટી લો થશે અને જે દવાની અસર તમારા બોડીમાં થવી જોઈએ એ નહીં થાય. એટલા માટે જ મારું આ, મારું એક્ઝામ્પલ એવું છે કે હું ફ્રોમ ડે વનથી જ્યારે પણ ગયો ત્યારે મારું મક્કમ મનોબળ મક્કમ હતું કે મારે અહીંયાથી પાછું જવું છે. એ મક્કમ મનોબળે આજે મને બચાવી દીધો છે. એટલે હું તમામ લોકોને એ જ કહું છું કે કોરોના થયો હોય તો પણ ડરવાની જરૂર નથી. સિમ્પલી તમે જે લાઇન ઓફ ટ્રીટમેન્ટ આપે છે અને બિલકુલ પોઝિટિવ થિંક વિચારો મનું છે કે મને કશું જ નથી થયું, તો તમે બહુ જ સારી રીતે સર્વાઈવ કરી શકો છો.
ખૂબ જ સાચી વાત કહી મૃગાંક. આખરે કેટલા દિવસ બાદ તમારો રિપોર્ટ નેગેટિવ આવ્યો અને હોસ્પિટલમાંથી તમને રજા આપવામાં આવી?
હું 14 દિવસ પછી મારો રિપોર્ટ નેગેટિવ આવી ગયો હતો. અગેન એ જ વસ્તુ કહું છું કે મારા કેસમાં ડોક્ટરો પણ સરપ્રાઈઝ હતા કે હું 14 દિવસે ઓલરાઈટ થઈ ગયો હતો, પણ એક મક્કમ મનોબળને કારણે હું 14 દિવસે ઊભો થઈ ગયો હતો અને હું નેગેટિવ આવી ગયો હતો. અને પછી મને 14 દિવસ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હું ટોટલ મારું આ શરૂઆતમાં જ્યારે માથાના દુખાવાથી લઈને હોસ્પિટલના એડમિશનથી લઈને ઘરે આવ્યો અને ઘરે પછી પણ હું હોમ આઇસોલેશન, મારો આવા 37 દિવસ ટોટલ મારી કોવિડની સફરના રહ્યા હતા કે હું 37 દિવસ સુધી સેલ્ફ આઇસોલેશન રહ્યો હતો કે જેમાં હું મારી પત્ની કે મારા દીકરાને પણ મળ્યો નહોતો. 37 દિવસ પછી જ્યારે મને ડોક્ટરો એડવાઇઝ કરી કે હવે તમે નોર્મલ લાઈફ જીવી શકો છો, એ પછી હું મારા દીકરાને અને મારી પત્નીને મળી શક્યો હતો.
શ્રોતા મિત્રોને જણાવી દઈએ કે મૃગાંક સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયા છે અને તેમણે ફરીથી પોતાની ડ્યુટી જોઈન કરી લીધી છે અને એ જ જુસ્સા સાથે તેઓ ફરીથી રિપોર્ટિંગ કરી રહ્યા છે. મૃગાંક, હવે વાત કરીએ પ્લાઝમા ડોનેશનની. તમે સંપૂર્ણ સ્વસ્થ થયા અને અન્ય જે દર્દીઓ હાલમાં કોરોના વાયરસ સામે લડી રહ્યા છે તેમના માટે તમે પ્લાઝમા પણ ડોનેટ કર્યા, તે વિશે જણાવશો?
પહેલી વસ્તુ તો પ્લાઝમા વિશે મારે એવું કહેવું છે કે પ્લાઝમા અંગે ઘણા બધા મિથ છે. લોકો મિથ્સને કારણે અને સાંભળેલી, આજુબાજુમાં સાંભળેલી વાતોને કારણે પ્લાઝમા ડોનેટ નથી કરી રહ્યા. લોકો એવું માને છે કે પ્લાઝમા ડોનેટ કરવાને કારણે પોતાની તબિયત પર અસર પડે છે, પ્લાઝમા ડોનેટ ના કરી શકાય, પ્લાઝમા ડોનેટ કરવાને કારણે ડોનેશન આપો ત્યારે ચક્કર આવી જાય, તાવ આવી જાય, આવા બધા મિથ્સ છે. હું મારો અનુભવ શેર કરું, મને આમાંથી એક પણ વસ્તુ થઈ નથી. હું જયારે પ્લાઝમા ડોનેશન કરવા જતા પૂર્વે પણ મને પણ મારા મગજમાં આવા જ ક્વેશ્ચન હતા, પણ મને એક પણ વસ્તુ, જેટલા ક્વેશ્ચન હતા એ બધા ડોક્ટરો મને શાંતિથી, ટોટલ પ્લાઝમા ડોનેશનની પ્રક્રિયા 45 મિનિટની હોય છે. પ્લાઝમા ડોનેટ કરવા માટે મને ઇન્સ્પાયર કરનાર મારા જે સાથી ડોક્ટર હતા જયારે હું હોસ્પિટલમાં હતો, એ ડોક્ટરોએ મને ઇન્સ્પાયર કર્યો હતો કે તમે પ્લાઝમા આપો. એટલે મારે, મારો મૂળ આશય એવો છે કે પ્લાઝમા ડોનેશન કરવાથી આજે મારી જિંદગી બચી છે, મારા પ્લાઝમા ડોનેશનના કારણે હું બીજા 2 દર્દીની જિંદગી બચાવી શકું છું. આ હેતુથી જ મેં પ્લાઝમા ડોનેટ કર્યું છે. હવે રહી વાત, બીજી વાત કહું કે બધાને સંકોચ એવો પણ થાય છે ક્યાંક કે હું પ્લાઝમા એકવાર ડોનેટ કરી દઉં તો પછી મારા બોડીમાં પ્લાઝમા નહીં રહેતો, પણ હકીકતમાં એવું હોતું નથી. 24 થી 48 કલાકમાં ડોક્ટરોના કહેવા પ્રમાણે તમારા પ્લાઝમા ફરી એના એ જેટલા તમે ડોનેટ કર્યા હતા એ જનરેટ થઈ જાય છે તમારી બોડીમાં.
શ્રોતા મિત્રોને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયામાં પણ ઓસ્ટ્રેલિયન રેડ ક્રોસ લાઇફ બ્લડ કોરોના વાયરસમાંથી સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયેલા લોકોના પ્લાઝમા સ્વીકારી રહી છે, જે હાલમાં કોરોના વાયરસનો ભોગ બનેલા લોકોને સ્વસ્થ થવામાં મદદરૂપ થઈ શકે છે. મૃગાંક, તમે તમારા સ્વાસ્થ્યની પરવા કર્યા વિના એક પત્રકાર તરીકે તમારી ડ્યુટી કરી, કોરોના વાયરસનો ભોગ બન્યા, હોસ્પિટલમાં દાખલ થઈને સ્વસ્થ થયા અને ત્યારબાદ અન્ય લોકોને મદદરૂપ થવા માટે તમારા પ્લાઝમાનું પણ દાન કર્યું અને હવે ફરીથી ડ્યુટી જોઈન કરી લીધી છે. આજે તમે સમય ફાળવ્યો અને વિવિધ મુદ્દાઓ પર SBS ગુજરાતી સાથે વાત કરી તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર.
થેન્ક યુ. વિશ્વભરમાં કોઈ પણ કન્ટ્રી એવું નથી કે જે કોરોનામાંથી બાકાત રહ્યા છે. વધતા ઓછા અંશે તમામ દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ફેલાઈ રહ્યું છે, એવી જ રીતે ઓસ્ટ્રેલિયામાં પણ ફેલાઈ રહ્યું છે. મારા સુભાશિષ છે કે જલ્દીથી ઓસ્ટ્રેલિયામાં પણ કોરોનાનો કાળ પૂરો થઈ જાય અને લોકો સ્વસ્થ રહે. પરંતુ મારા ઓસ્ટ્રેલિયન વાસીઓને એક વસ્તુ ચોક્કસપણે કહેવી છે કે આમાં ડરવાની જરૂર નથી, નોર્મલ લાઈફ જ જીવો. જે પણ સરકારની ગાઈડલાઇન્સ છે, ત્યાંની ગવર્મેન્ટની જે પણ ગાઈડલાઇન્સ છે, ગાઈડલાઇન્સને ફોલો કરો. જો કોઈ પણ પ્રકારના સિમ્ટમ્સ દેખાય તો તાત્કાલિક એ જ દિવસે તમે એનું નિદાન લઈ લો. એનું નિદાન લઈ લેશો તો તમે ક્યારેય ક્રિટિકલ કન્ડિશન પર પહોંચી નહીં શકો.
આ પ્રકારની વધુ માહિતી મેળવવા માંગો છો? અમને સાંભળી શકશો એપલ પોડકાસ્ટ, ગૂગલ પોડકાસ્ટ, સ્પોટીફાય કે જ્યાં પણ તમે તમારા પોડકાસ્ટ મેળવતા હોવ.